ક્યારેય ન બદલાય એવી અવસ્થા જેમની છે તે નિર્દોષ નર. પછી મહાવીર હોઈ શકે, બુદ્ધ હોઈ શકે, કૃષ્ણ હોઈ શકે, નામ ગમે તે આપો, રામ કહો કે રહેમાન કહો, પારસનાથ કહો, અમને વાંધો નથી. અમારી શરત એ છે કે તે નિર્દોષ નર જોઈએ. રાગ દ્વેષ અને મોહથી તે સદા માટે મુક્ત હોવો જોઈએ. રાગ દ્વેષ અને મોહ એ ત્રણેય જાત જાય ત્યારે અનંત જ્ઞાન પ્રગટે, તમામ જ્ઞેયો જ્ઞાનમાં ઝળખી ઉઠે. કઈ સમજાય છે, શું થાય છે? એક બાજુ રાગ દ્વેષ ગયા અને બીજી બાજુ અનંત જ્ઞાનનો ખજાનો ખુલ્લો થયો. તે અનંત જ્ઞાનના દર્પણમાં જગતના તમામ જ્ઞેયો જેમ હતા તેમ ઝળક્યા અને તેઓએ જે જોયું તે કહ્યું. પ્રગટ અને પ્રત્યક્ષ સર્વજ્ઞનો અનુભવ છે. નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું, કથન તેનું જ માનો જો નિર્દોષ હોય. પરંતુ એક લીટી વધારે લખ્યું કે તેહ જેણે અનુભવ્યું, તેનો જેમણે અનુભવ કરેલો હોય અનુભવ મહત્વનો છે. વાત તો ગમે તે કરી શકે, પરંતુ અનુભવ જેને થાય એની અવસ્થા બદલાઈ જાય.
શાસ્ત્રમાં શું કહ્યું છે? રાગ દ્વેષ એ સંસારનો બીજ છે. તો આનો અર્થ એ થયો કે સંસારનો પ્રતિપક્ષ મોક્ષ છે. મોક્ષ જો મેળવવો હોય તો રાગ અને દ્વેષનું બીજ વાવી બાળી નાખવું જોઈએ. સંપૂર્ણપણે એ બીજ બળી જાય એવી અવસ્થાને વિતરાગ દશા કહે છે. જ્યાં વિતરાગ અવસ્થા છે ત્યાં મોક્ષ છે. આવી વિતરાગ અવસ્થા આત્મામાં પ્રગટ થાય છે. શરીરમાં નહીં, કપડાં અને વેશમાં નહીં, જાતિમાં નહીં અને ઉંમરમાં પણ નહીં. ઉંમરમાં થતી હોત તો બધા બુઢાઓ મોક્ષે જ જાય, અહીં કોઈ હોત જ નહીં. જાતિ અને વેશ બંને આત્માથી જુદા છે. વિતરાગ અવસ્થા એ આત્માનમાં બનતી ઘટના છે. કોણ વિતરાગ થાય કેશો? શરીર થાય છે? ના, આત્મા વિતરાગ થાય છે. જેનામાં વિતરાગતા પ્રગટે તેનો મોક્ષ થયો. મોક્ષ પ્રાપ્ત કરવો હોય તેને શું કરવું પડે અને સંસાર ઊભો કરવો હોય તેને શું કરવું પડે? સંસાર ઊભો કરવો હોય તો રાગદેશ કરવા પડે અને સંસાર ટાળવો હોય તો રાગદેશ ટાળવા પડે. શાસ્ત્રો કહે છે કે વિતરાગ દશા આત્માની દશા છે, શરીરની દશા નથી. શરીરમાં આ ઘટના ઘટે છે. રાગદેશ કરવા હોય તો પણ શરીર જોઈશે અને રાગદેશ જીતવા હશે તો પણ શરીર જોઈશે. શરીર માધ્યમ છે, મીડિયા છે, સાધન છે, વચલો એ વચલો ઉપયોગ છે. શરીરમાં રહીને સાધના થાય. યુદ્ધ કરવું હોય તો મેદાન જોઈએ. શરીર મેદાન છે. શાસ્ત્રમાં શરીરને નવ કર્મ કહ્યું. કર્મ નહીં પણ કર્મનું કારણ શરીર છે. ખેતરમાં માટીમાં ઘઉં પાકે તો માટી કારણ છે. તેમ વિતરાગ અવસ્થા છે તે શરીર દ્વારા પ્રગટ થાય. એ ઘટના શરીરની નથી પણ શરીરમાં રહેલા આત્માની થતી ઘટના છે. સમજી લ્યો, શરીરની ઘટના હોત તો જરૂર જાતિ ઉપર જવું પડે. કઈ જાતિમાં મોક્ષ છે? પરંતુ કૃપાળુદેવ સાફ ના પાડે છે. વિતરાગ દશા આત્માની છે, જાતિ કે વેશની નથી. એ અવસ્થા કે દશાને તમે જોઈ ન શકો, જાણી ન શકો. ઘટના જે ઘટે છે તે આત્મામાં ઘટે.
મોક્ષ શરીરનો થતો નથી પણ મોક્ષ આત્માનો થાય છે. આ મોક્ષની અવસ્થા કે વિતરાગ દશા પ્રાપ્ત કરવા માટે જે પ્રક્રિયા આત્માને કરવી પડે તે દેહમાં રહીને કરવી પડે. દેહને નોકર્મ કહ્યું, કર્મ નહીં પણ કર્મનું કારણ સંસારનું કારણ શરીર અને સંસારમાંથી મુક્ત થવાનું કારણ પણ શરીર. શરીરનું સાધન પણ શરીર અને મોક્ષનું સાધન પણ શરીર થઈ શકે છે. બાજી તમારા હાથમાં છે. તમને અત્યારે શરીર મળ્યું છે. હવે તમે તેને સંસારનું કારણ બનાવો છો કે મોક્ષનું કારણ બનાવો છો તે તમારા હાથમાં છે. ઘણા લોકો કહે છે કે અમારે મોક્ષમાં જવું છે, પરંતુ અત્યારે એટલી બધી ઉતાવળ નથી. રખડવું છે, રખડવું જ છે, તેને શું કહેવું? તેઓ કહે છે કે સ્વર્ગલોક દેવલોક કેવો હોય તે જાણવા દો અને અત્યારે ચોપાટી જઈ ભેળપૂરી ખાઈ લેવા દો. પછી વાત આવું કહેનાર પણ જગતમાં હોય છે. શરીર સંસારનું કારણ પણ થઈ શકે છે અને એ જ શરીર દ્વારા ઉત્તમ સાધના કરી મોક્ષમાં પણ જઈ શકાય છે. ધ્યાનથી વાત ખ્યાલમાં લેજો. તત્વાર્થાધિગમ સૂત્રમાં ઉમા સ્વાતિ મહારાજે શ્લોક કયો છે.
નિમિત્તમ અપિદમ તેન સુલભ સુલબ્ધમ ભવતી જન્મ. સમ્યક દર્શન સહિત સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, આ ત્રણેય રત્નો પ્રાપ્ત થતા જો હોય તો માનવ દેહમાં જ પ્રાપ્ત થઈ શકે છે. આ શરીર દુઃખમાં પણ નિમિત્ત છે. આ જગતમાં જેટલા દુઃખો છે તે બધા શરીર છે માટે છે. જો શરીર ન હોય તો દુઃખ હોય જ નહીં. આ એક વાત સ્પષ્ટતાથી સમજી લેજો કે શરીર દુઃખમાં નિમિત્ત છે અને ઉપાદાન કારણ કર્મ છે, બંને જુદા છે. શરીર દુઃખમાં નિમિત્ત બને છે અને શરીરમાં જે દુઃખ થાય છે તેનું કારણ કર્મ છે. શરીર અને કર્મ તે બંનેની ઘટના, તે જગત, તે આ સંસાર. આ જન્મ દુઃખનું નિમિત્ત છે. પણ ત્રણ રત્નો જો પ્રાપ્ત કરો તો જીવન ધન્ય થઈ જાય. માટે માનવ જીવન પર પસંદગી ઉતરે છે. બહુ પુણ્ય કે રાપુંજથી શુભ દેહ માનવ નો મળ્યો, એમ તમે તાલમાં ડોકું હલાવી હલાવીને ગાઓ છો. પણ તમે સમજો છો કે તમે શું કહી રહ્યા છો? અને પરમ કૃપાળુ દેવ પુણ્ય કે રાપુંજથી એમ શા માટે કહી રહ્યા છે તે ખ્યાલમાં આવે છે? ધીરુભાઈ અંબાણી કે વડાપ્રધાન થઈ શકાય અથવા તો પાંચ પકવાન ભેળપૂરી ખાઈ શકાય એટલા માટે કહ્યું હશે? ફાઇવ સ્ટારમાં જઈ 200-300 રૂપિયાની થાળી ખાઈ શકાય એટલા માટે? નારે ના, એટલા માટે નહીં. પરંતુ આ વિતરાગ અવસ્થા આ દેહથી પ્રાપ્ત થઈ શકે છે, દેહમાં નહીં પણ દેહથી. આ દેહમાં ઘટના ઘટે છે અને પછી દેહ છૂટી પણ જાય છે. વિતરાગ દશા થઈ એટલે વ્યક્તિત્વ પાછું આવવાનું કારણ નથી, કારણ કે તેઓ સંપૂર્ણપણે મુક્ત બને છે.
બસ વિષય શેનો ચાલે છે? મોક્ષનું અસાધારણ કારણ. અસાધારણ એટલે શું? અનન્ય. મોક્ષનું અસાધારણ કારણ એટલે જે કારણ અનિવાર્ય છે. આ કારણ અનિવાર્ય છે, એક કારણ હોવું જ જોઈએ. એક કારણ ન હોય તો મોક્ષ ન થાય. બીજા બધા કારણો ભલે હોય પણ જે કારણની ઉપસ્થિતિ ન હોય તો તે કાર્ય સંભવી શકે નહીં. એ મોક્ષનું અસાધારણ કારણ, એના વિશેની વિચારણા ચાલે છે. અને એ વિચારણામાં શિષ્યના જે પ્રશ્નો છે એ ગાથા નંબર 106-7-8 એની અંદર શિષ્ય બાકીના કારણોની ચર્ચા કરે છે. અને બાકીના કારણોની અંદર કહે છે કે સાહેબ અમે અટવાઈ ગયા છે, અમને ખબર નથી કે આ દર્શનમાં મોક્ષ છે, કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેશમાં મોક્ષ છે. જુદા જુદા અનેક લોકો પોતપોતાના મત બતાવે છે, એટલે અમને તો મોક્ષ કયા કારણથી છે એ સમજાતું નથી. અહીંયા મુનિશ્રીએ સરસ શરૂઆત કરી છે કે તું જે બધી વાત કરે છે પણ મોક્ષનું અસાધારણ કારણ શું છે એ ખબર છે? આ બધા કારણથી મોક્ષ થાય જ એવું નથી. દિગંબર અવસ્થા હોય તો મોક્ષ થાય અને ન પણ થાય. શ્વેતાંબર પહેરા હોય તો મોક્ષ થાય અને ન પણ ઊંચી જાતિનો હોય તો મોક્ષ થાય અને ન પણ થાય, અને નીચ જાતિનો ક્ષુદ્ર હોય તો પણ મોક્ષ થાય અને ન પણ થાય. આ જાતિ વેશ એ કોઈ મોક્ષ માટે અસાધારણ કારણ નથી. વસ્તુને સમજવા માટે જે કહ્યું ને કે શબ્દો ઉપર ધ્યાન આપજો, જો શબ્દો નહીં પકડાય તો આખી વાત એનો મર્મ પકડાશે નહીં. આત્મસિદ્ધિના સૂત્રો પકડવા હશે તો બરોબર, એટલે મગજ એટલું બધું ક્લિયર થઈ જાય કે આ બધા ઉપરી ઉપરી ભેદભાવ તો ગચ, સંગ, સંપ્રદાય, પંથ આ બધા અસાધારણ કારણ, સાધારણ કારણ ઉપયોગી છે, થાય પણ ખરા અને ન પણ થાય, સહાયક થાય. પણ અસાધારણ કારણ એ કોઈ ગચ્છ નથી, એ કોઈ મત નથી, એ કોઈ દર્શન નથી, એ કોઈ ગ્રંથ નથી. આ કોઈ વસ્તુ અસાધારણ કારણ નથી, કે અસાધારણ કારણ તો હોય અને એ વસ્તુ બને જ, અનિવાર્ય પરિણામ આવે જ. તો એવી ચર્ચાની અંદર એમણે આખી વાતને પકડી છે મુનિશ્રીએ, કે શિષ્યના પ્રશ્નો ઘણા છે પણ શરૂઆત એ કરે છે કે જો ભાઈ અસાધારણ કારણની અમે વાત કરીએ છીએ. આપણે ક્યાં સુધી ચર્ચા કરી હતી ગયા વખતે, કે આ પ્રવચન 81થી શરૂઆત છે. હા હા, જાતિ વેશનો બધા. તો અત્યારે શું આવ્યું કે જાતિવાદ અને વેશવાદની આખી વાત આવી છે શિષ્યના પ્રશ્નમાં, કે જાતિ અને વેશનો ધર્મની અંદર એક જબરજસ્ત અત્યારે વાત ઊભી થઈ ગઈ મતભેદમાં, એક જાતિની અને બીજી વેશની. આખો બ્રાહ્મણ ધર્મ જાતિ ઉપર ચાલ્યો ગયો, વેદાંતની બધી વાત જાતિ ઉપર ગઈ, કે ધર્મ તો ઉચ્ચ જાતિના લોકો જ કરી શકે, પામી શકે. જાતિમાં વર્ણની જાતિ આવી, એમ લિંગની જાતિ આવી, કે પુરુષની જાતિમાં મોક્ષ હોય, સ્ત્રીમાંનો હોય, વેદનો અધિકાર પણ સ્ત્રીઓને નથી. એમ જૈનમાં પણ દિગંબર આમના એવી નીકળી કે જેણે કહ્યું કે સ્ત્રીઓનો મોક્ષ ન હોય. બધી જ જગ્યાએ જૈન કે જૈનેતર દર્શનની અંદર આ જાતિવાદ અને વેશવાદ, સંન્યસ્તના કપડાં હોય તો જ એ મુક્તિનો અધિકારી બને છે, એટલે સંન્યાસ લેવો જ પડે, અને સંન્યાસ એ ગેરુઆ વસ્ત્રનો સંન્યાસ છે. અને એ રીતે જૈનમાં તો કે વસ્ત્રની આવશ્યકતા જ નથી. જો એક દોરો પણ હોય, એક ધાગો પણ જો શરીર ઉપર હોય તો એનો મોક્ષ ન થાય. એટલે હદ સુધીના બધા વાત મૂકી ત્યારે એ બધા ભેદ છે, મતભેદ છે, સંપ્રદાયના ભેદો છે. પરંતુ મુનિશ્રી ધ્યાન દોરે છે કે આ અનિવાર્ય છે, અસાધારણ છે, સાધારણ કારણ છે, હોય તો ઠીક અને ન હોય તો પણ ઠીક છે. એ વાત મૂકીને અહીંયા શરૂ કરે છે કે ભાઈ મોક્ષની ઘટના છે એ વેશમાં બનતી ઘટના છે કે આત્મામાં બનતી ઘટના છે? આત્મામાં બનતી ઘટના છે. મોક્ષ થાય છે એ આત્માનો થાય છે, બાહ્ય અવસ્થાનો થતો નથી. એટલે જુઓ તો કે જગતમાં ત્રણ પ્રમાણ છે. એક અનુભવ પ્રમાણ, બીજું અનુમાન પ્રમાણ, અને ત્રીજું આગમ પ્રમાણ. આ બધા પ્રમાણની અંદર જે પ્રમાણ કયા છે એ પ્રમાણે વિચાર કરો તો સૌથી વધારે મોટું પ્રમાણ એ શાસ્ત્રનું છે કે અનુભવનું છે? અનુભવનું છે. શાસ્ત્રમાં લખેલી વાત સંભવે ન પણ સંભવે, પણ જેને અનુભવી છે એને એ શાસ્ત્ર વાંચ્યા પણ હોય અને ન પણ વાંચ્યા, કોઈનો મોક્ષ થયો હોય તો એણે એ બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય કે ન પણ કર્યો હોય, પણ બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય અને છતાં પોતાના આત્માને ન જાણ્યું હોય, નવ પૂર્વનો અભ્યાસ કરે અને પોતાના જીવને જાણે નહીં તો એનો મોક્ષ ન પણ થાય. અનુમાન કરવાથી પણ કંઈ મોક્ષ થાય નહીં. તો અહીંયા જુદી જુદી રીતે અનુભવ પ્રમાણને લીધું છે એટલે પ્રશ્ન આવીને ઊભો રહી ગયો છે જબરજસ્ત. જગતમાં બે પરંપરા ચાલી, કઈ પરંપરા ચાલી? વચન વિશ્વાસે પુરુષ, પુરુષ વિશ્વાસ, અને પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ. વચન વિશ્વાસે પુરુષ વિશ્વાસ એટલે શું? જેના વચનની ઓળખાણ કરવાથી પુરુષની દશા ઓળખાય અને એ પુરુષ પ્રત્યે આદર થાય, ભક્તિ થાય, એના પ્રત્યે શ્રદ્ધા પ્રગટે વગેરે. અને બીજું, પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ. એ પુરુષનો જો વિશ્વાસ આવ્યો હોય તો એમ થાય કે એ જે કંઈ કહે એ સાચું જ કહેશે, એ અન્યથા કદી જૂઠું બોલે નહીં. આમ બે પ્રકારની પરંપરા છે કે માણસ સારો હોવો જોઈએ, પરંતુ જગતની અંદર અનુભવ એવો છે કે ડાઈ ડાઈ વાત કરનારો માણસ એ પણ એના કૃત્યો ખોટા હોઈ શકે, કે ભલે એ બધી મોટી મોટી વાતો કરે તત્વની. માટે વચન વિશ્વાસથી પુરુષ વિશ્વાસ તો કરવો જ, એ અસાધારણ થતું નથી. કેમ કે એ ગમે ત્યારે ગમે તે વાત કરે તો પણ એ અનિતિ કરનારો નીતિની વાત કરે, દુરાચાર કરનારો સદાચારની વાત કરે, કરી શકે. પણ જે પુરુષ સાચો છે, જે પુરુષ પવિત્ર છે, જે પુરુષ સંયમી છે, જે પુરુષ જ્ઞાની છે, એ ખોટી વાત નહીં કરે. એટલે પુરુષ વિશ્વાસ એક બીજી પરંપરા જે છે એ પુરુષ વિશ્વાસથી વચન વિશ્વાસ કરાય. વચન વિશ્વાસથી પણ પુરુષનો પરિચય કરવો જોઈએ. ખરેખર તો વચન વિશ્વાસથી પુરુષનો પરિચય કરવો જોઈએ. એમને થઈ વડવાના જે કંઈ છે સ્થાપક પોપટભાઈ, એને થઈ ઉગરીબેન પાસેથી પત્ર વાંચ્યો, એમ બધા લોકોને શરૂઆતની અંદર એ થઈ. પણ પછી એક પ્રોસેસ અંદર આવે છે કે એ વચનથી પુરુષનું ઓળખાણ થયા, એ ઓળખાણથી પછી પુરુષનો વિશ્વાસ થવો જોઈએ. કારણ શું? કે જે આખરે સંકિત થાય છે એ સંકિતનો પ્રારંભ ક્યાંથી થાય છે? શેનો વિશ્વાસ? આપ્ત પુરુષની પ્રથમ સંકેત એનો પ્રારંભ ક્યાંથી થાય? આપ્ત પુરુષની વાણી. તો પેલા આપ્ત નક્કી કરવું પડે. વાણી નક્કી કરતા પહેલા આપ્ત નક્કી કરવું પડે. એવો ન્યાય છે સરસ મજાનો, કે પહેલું સંકેતમાં કહ્યું કે આપ્ત પુરુષના વચનમાં વિશ્વાસ. આપ્ત પુરુષ એટલે કોણ? એની વ્યાખ્યા, જે પામેલો છે અને જેનામાં વિશ્વાસ મૂકી શકાય છે. જગતમાં પામેલા હોય પણ કદાચ એમનામાં હજુ રાગ દ્વેષના અંશો હોય તો જ્ઞાની છે, પણ આપણને સાચો માર્ગ બતાવશે એવું નહીં. વ્યવહારમાં પણ આપણે કહીએ કે એને પૂછો, એ બધું જાણે છે, પણ જાણે છે પણ એ આપણને કહેશે એવું નહીં. કદાચ આપણને અવડે રસ્તે પણ દોર, એનું જાણ પણ એવું હોય. માટે એમાં બીજો ગુણ જે છે વિશ્વાસ કરવા યોગ્ય, કે નહીં જાણતો હોય તો આપણને કહેશે કે ભાઈ આમાં મને ખબર નથી. જો નહીં જાણતો હોય તો કહેશે. વિશ્વાસુ એ પહેલી વસ્તુ છે કે જેનો વિશ્વાસ કરી શકાય. એટલે એ કહે છે અહીંયા પુરુષની પરંપરા અને પુરુષના વિશ્વાસે વચન વિશ્વાસ, કેમકે તે કહેનારો પુરુષ કોણ છે? જો એ પુરુષ વિતરાગ હોય, આપતો હોય, મોહથી મુક્ત હોય તો એનું વચન માનવામાં કોઈ હરકત નથી. કૃપાળુદેવે ન્યાય આપી દીધો, બહુ પુણ્ય કેરા પુંજના પદની અંદર, કે તે પ્રાપ્ત કરવા વચનકોનું સત્ય કેવળ માનવું. તો એમાં આપ્યું કે કોનું માનવું? તો કે નિર્દોષ નરનું કથન માનવું. તે હજેણે અનુભવ્યું. નિર્દોષ નર કહેતા એમણે એની જે પરમાર્થની શાસ્ત્રની વ્યાખ્યા છે કે નિર્દોષતા એટલે શું, તો કે મૂળ દોષ જીવની અંદર છે જેને કારણે એનું સંસારનું પરિભ્રમણ છે. એ દોષ કયા? કે જેના કારણે એ કર્મથી બંધાયેલો છે. દોષ કયા? કે જે દોષ એના જીવન એના આત્માને કર્મથી બાંધે છે અને જે કર્મને કારણે એનો અનંત સંસાર ચાલી રહ્યો છે. તો એ એક જ છે કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેથી તે મોક્ષનો. તો મુખ્ય દોષ જો કોઈ હોય જીવના તો રાગ દ્વેષ અને અજ્ઞાન છે. તો રાગ દ્વેષ અને અજ્ઞાનથી જે મુક્ત છે, મોહથી જે મુક્ત છે, બહુ ઓળખ કરવાની અંદર બહુ આપણે અસાધારણ કારણને પકડવાના છે. હવે સાધારણ કારણ નહીં, અસાધારણ કારણ, કે એવો નિર્દોષ છે નર કે જેનામાં રાગ દ્વેષ અને અજ્ઞાન એવા દોષ સંભવતા નથી, એક. અને બીજું લક્ષણ, એવી જેની એકવાર અવસ્થા થાય છે એ પછી કાયમ રહે છે, એ કાયમ રહે છે. અહીંયા લખ્યું છે કે એની એકવાર દશા આવે છે, એ દશા પ્રગટી છે, એ પ્રગટી દશા એની કાયમી રહે છે. તો એ નર આવો હોવો જોઈએ, કારણ કે એણે અનુભવ્યું છે. એટલે બીજું સૂત્ર એની સાથે શરતમાં મૂક્યું કે નિર્દોષ નરનું કથન માનો તો એટલી વાત પૂરી કરી એવું નથી. કૃપાળુદેવ ઘણા વાક્યો એવા હોય છે કે એ વાક્ય જો કહે તો પૂરું થઈ જાય આપણી દ્રષ્ટિએ, પણ કૃપાળુદેવની દ્રષ્ટિએ પૂરું ન થાય, એ પાછો કંઈ ને કંઈ ભેગું ઉમેરો મૂકે. એટલા માટે કે આપણે ગમે તેવો અર્થ કરી લઈશું, આપણે ગમે તેવો અર્થ કરી લઈશું. હવે એ નિર્દોષતા એટલે રાગ દ્વેષને અજ્ઞાન જેના ગયા છે એ એવું જેણે અનુભવ્યું છે, માની લીધું નથી, અનુમાન નથી કર્યું કે રાગ દ્વેષ અમારા ગયા છે, ઘણા બોલે છે, મારે તો રાગ દ્વેષ નહીં, કાંઈ નહીં. અરે તો તું મોક્ષમાં હોત. રાગદ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ. જો તારી નિવૃત્તિ થઈ ગઈ હોત તો તું અહીંયા અમને સાંભળવા બેઠો હોત? તો પણ વારંવાર કીધા કરે, જ્યારે કંઈ મને રાગદ્વેષ જેવું કાંઈ નહીં, મને રાગદ્વેષ જેવું કાંઈ નહીં. અરે ભાઈ, તને રાગદ્વેષનું સ્વરૂપ જ સમજાયું નથી. તને એ અંતરની અવસ્થા છે, આત્માની અવસ્થા છે, એ હજુ પકડાણી જ નથી. તને તો રાગદ્વેષ જેવું નથી. ક્યાં સુધી? બધું પોતાનું હરખું હાલે છે ત્યાં સુધી મને કંઈ રાગદ્વેષ જેવું નહીં. પણ જરાક જો એની અંદર વાંધો પડે તો ખબર પડે કે રાગદ્વેષ કેટલા છે. ભ્રાંતિમાં જીવે છે અને સ્વકેન્દ્રિત અવસ્થામાં જીવે છે, સ્વાર્થથી જીવે છે. પોતાનું બધું બરાબર હોય, સરખું ચાલે અને બધાય પોતાને અનુકૂળ વર્તે, અને જ્યાં સુધી કંઈ પ્રતિકૂળ પરિસ્થિતિ થાય નહીં ત્યાં સુધી ભાઈને રાગદ્વેષ નથી. અને જરાક જો કોઈના પ્રસંગની અંદર નિમંત્રણમાં સહેજ ભૂલાઈ ગયો તો નામ ન લખાણું તો જોઈ લ્યો મજા. ના માત્ર ન લખાયું, કંકોત્રી ન આવી, રિસેપ્શનનું કાર્ડ ન આવ્યું તો જોઈ લ્યો મજા. ક્યાં સાતમે આસમાને એનો ગુસ્સો. શું વાંધો આવ્યો ન લખ્યું તો? ઉલટાનું સારું થયું કે ખરાબ થયું? જેને આ રાગદ્વેષ ગયા છે એને માટે સારું થયું કે ખરાબ થયું? સારું થયું ને. તો એમ કે બહુ સરસ થયું. કેમ કે જવાનું છે ને, અને આપણને કાંઈ આની અંદર રસ નથી. સંસારના રાગદ્વેષ ઓછા જ મારે કરવા છે, એમાં આ બધા ક્યાં કરવા? પ્રસંગો છે, સંગ છે એ રાગદ્વેષ કરાવે, સંગ છે એ આશ્રવ છે. ઉલટાનો સંગ ન થાય તો એ તો સારું છે. આપણે વાત કરી હતી, ફરી વારંવાર કહેવા જેવું નથી કે ભલું થયું. એ નરસિંહ મહેતા જ કહી શકે, આ બાકીના બધા મહેતા છે એ ન કહી શકે. એમ કે મને તો કાંઈ નહીં, આપણને કાંઈ એવું નહીં હોય, એવું ખોટું રાખ કાંઈ નહીં. એ બોલે એટલું જ. પ્રસંગ આવે, પ્રસંગ આવે અને ઘટના ઘટે ત્યારે એમની અંતર સ્થિતિ કેટલી છે, કેવી છે એ પકડાયા વિના રહે નહીં. તો એનું કેવું મનાય નહીં કોઈ દિવસ. સરસ વાત મૂકી છે. કારણ કે શાસ્ત્રમાં તો કહ્યું છે કે રાગ દ્વેષ છે એ સંસારનું બીજ છે. ઉત્તરાધીન સૂત્રની અંદર ભગવાન મહાવીરે આ ગાથા મૂકી છે કે રાગ દ્વેષ એ કર્મનું બીજ છે અને કર્મ એ સંસારનું બીજ છે. જીવના સંસારનું કારણ કર્મ છે અને કર્મનું કારણ રાગ દ્વેષ છે. રાગ દ્વેષ થવાનું કારણ મોહ છે. મોહ એટલે કોઈ પણ પર પદાર્થ, વ્યક્તિ કે વસ્તુ, એના પ્રત્યે આસક્તિ થવી, મમત્વનો ભાવ થવો, એમાં સુખ બુદ્ધિ થવી, એવી લાગણી થવી કે અમારા હિતનું કારણ છે, આ બધી ભ્રાંતિ છે. તારાથી જ તું સુખી છો, તારાથી જ તું પૂર્ણ છો. જીવને પોતાની પૂર્ણતા માટે એક પણ પૂતગલ પરમાણુની આવશ્યકતા નથી. તો એક પણ વસ્તુની કે એક પણ વ્યક્તિની આવશ્યકતા એને પોતાની પૂર્ણતા માટે નથી. જો આત્માનું સ્વરૂપ બરોબર સમજાયું હોય અને શ્રદ્ધામાં આવ્યું હોય તો મારા સુખનું કારણ કોઈ બની ન શકે. આ શ્રદ્ધા દ્રઢ થાય કે મારા સુખનું કારણ હું જ, મારો સ્વભાવ, મારા ગુણો, મારો ધર્મ, અન્ય કોઈ નહીં, તો બીજી વાત સરસ પકડાય કે મારા દુઃખનું કારણ પણ કોઈ અન્ય હોઈ ન શકે. મારા દુઃખનું કારણ પણ કોઈ. તો ક્યાંય જીવનમાં દ્વેષ, વેર, ઝેર એની કોઈ વાત પ્રગટી શકે નહીં. જીવને દુઃખી ન થવું હોય તો એને દુઃખી કરી શકે એવી જગતમાં કોઈ શક્તિ વિદ્યમાન નથી. તું દુઃખી છો કારણ કે તારે દુઃખી થવું છે, થવું છે એટલે દુઃખી છો. જો એક વાત બેઠે બેસે તો બીજી બેસે. સુખનું કારણ હું છું એ બેસે. આત્માનું સ્વરૂપ કે આત્મા પરિપૂર્ણ છે, સુખ અનંત સુખનું ધામ છે, રોજ બોલે કરો સુખધામ. અરે ભાઈ, સુખધામ અનંત તો પછી સંસારના પદાર્થોની પાછળ દોડધામ છે નહીં કનકભાઈ? પણ એ શ્રદ્ધામાં બેઠી નથી, હજી શબ્દોમાં આવી છે, શબ્દોમાં આવી છે પણ શ્રદ્ધામાં બેઠી નથી. કારણ કે શબ્દો રોજ બોલાય છે ને એટલે શબ્દો ઉપર વિચાર થતો નથી કે હું શું બોલું છું. આ કૃપાળુ દેવે જે અંતિમ મંગલ કાવ્ય આપ્યું છે એનો શું અર્થ છે કે સુખધામ અનંત સુધામય, જે મુનિઓ પણ સંયમીઓ પણ રાત દિવસ જેનું સ્મરણ કરે એવું આ પદ કેવું છે? પર શાંતિ અનંત સુધામય, જે શાંતિનું પરમ ધામ છે. તો શાંતિ ક્યાં શોધવાની? પોતાના આત્મામાં. કોના આશ્રય શાંતિ મળે? આત્માના આશ્રય. કે પર પદાર્થના આશ્રય શાંતિ મળે જીવને? સંસારથી શાંતિ મળે? કોઈ વ્યક્તિના આશ્રયથી શાંતિ મળે? કોઈ વસ્તુના આશ્રયથી શાંતિ મળે? તો કે ન મળે. તને જ તારા આશ્રયથી શાંતિ મળે. તું જ તારા સુખનું ધામ છો, તું જ તારા આનંદનું ધામ છો. પણ જ્યારે એ તને તારી ઓળખાણ થાય ત્યારે એ ઓળખાણ કરાવવા માટે બધા શાસ્ત્રો અને સત્પુરુષોનો બોધ. તું તને જાણ, સીધી વાત, ટૂંકી વાત, સાદી વાત આ જ છે કે તું તને જાણ. રે આત્મતારો, આત્મતારો, શીઘ્ર એને ઓળખો. આ એક લીટીમાં, હજુ તો 16 વર્ષની ઉંમર છે, આ મોક્ષમાળાનું કાવ્ય છે અને 16 વર્ષની ઉંમરની અંદર કે છે બધું કરવા જેવું કામ હોય તો એક જ છે, જાણવા જેવું કામ હોય તો એક જ છે, ઓળખવા જેવું તત્વ હોય તો એક જ છે, શીઘ્ર એને. શબ્દો મૂકો શીઘ્ર, આ કૃપાળો દેવ એક શબ્દ મૂકી દીધો, શીઘ્ર એને ઓળખો. જ્યારે જ્યારે કંઈ ધર્મ કરવાની ઈચ્છા થાય, પરમાર્થની ઈચ્છા થાય, તો પેલું કામ શીઘ્રથી શીઘ્ર શું કરવું? આત્માને ઓળખો. પોતાને ઓળખા વિના પોતાની મુક્તિ થઈ શકે ખરી? આપણી વાત તો કેવી છે? આત્માને ઓળખતા નથી અને આત્માને મુક્તિના ગાણા રોજેરોજ ગાયા કરીએ છીએ. આ કૃપાળુ દેવે તો કેટલી બધી આપણને ચાવીઓ આપી છે. અને એ જ વાત સમર્થન આપવા માટે, સમજવા માટે મોક્ષમાળાના પાઠ 104ની અંદર પ્રશ્નોત્તરી આપી છે. અને પ્રશ્નોત્તરીની અંદર બહુ સરસ મજાની વાત કરી છે. શિક્ષા પાઠ 104 મોક્ષમાળા, વિવિધ પ્રશ્નો, એમાં એમ કહ્યું છે કે મહાવીરના ઉપદેશમાં અને તે પહેલાના તીર્થંકરોના ઉપદેશમાં કંઈ ભિન્નતા ખરી? અનંત 24 જિન નમુ. આવી અનંત 24ની અંદર જે જિનેશ્વરો થયા, કેવડીઓ થયા, તીર્થંકરો થયા, આ બધાએ તેના સમયના, તેના યુગની અંદર, એના કાળની અંદર જે ઉપદેશ આપ્યો અને મહાવીરે ઉપદેશ આપ્યો એના ઉપદેશમાં કંઈ ભિન્નતા ખરી? તો ઉત્તર, તત્વ સ્વરૂપે એક જ. અનંતા જ્ઞાનીઓએ એક જ વાત કરી છે, તત્વ સ્વરૂપે એક જ. પણ પાત્રને લઈને ઉપદેશ હોવાથી અને કાળભેદ હોવાથી સામાન્ય મનુષ્યને એની ભિન્નતા લાગે, પરંતુ વાસ્તવિકતામાં કોઈ ભિન્નતા નથી. એટલે પ્રશ્ન કર્યો છે કે તો પછી એમનો મુખ્ય ઉપદેશ શું આ બધા લોકોનો? આ અનંતા જ્ઞાનીઓનો, અનંતા કેવડીઓનો, અનંતા તીર્થંકરોનો, અનંતા જિનેશ્વરોનો મુખ્ય ઉપદેશ શું? તો કે આત્માને તારો. આ ઉપદેશ આત્માની અનંત શક્તિઓનો પ્રકાશ કરો, એને કર્મરૂપ અનંત દુઃખથી મુક્ત કરો. મોટામાં મોટું દુઃખ કયું આત્માને? કર્મનું બંધન. આપણને મોટામાં મોટું દુઃખ પૂછે તો જવાબ અનેક દેખાય. પૈસાનું દુઃખ, કોઈને પુત્રનું દુઃખ, કોઈને સંપત્તિનું દુઃખ, કોઈને મકાનનું દુઃખ. જ્યારે પૂછો ત્યારે આટલું નથી. હવે કેટલા વખત ત્યાં કીધું છે, ભાઈ એકાદો પ્લોટ લઈ લ્યો, એકાદું ઘરનું ઘર કરી નાખો, કંઈક તો એને બધું હોય, કાંઈ વાંધો ન હોય, પૂરેપૂરા હોય, છતાં એક વાત જ્યારે હોય ત્યારે જિંદગીના અંત સુધી અરે અરે ઘરનું ઘર ન થયું. અનેક પ્રકારના આપણા દુઃખના પ્રકાર બાહ્ય પદાર્થો છે. આત્માના અનંત ગુણોને રોકનાર, આત્માની શક્તિઓને રોકનાર, આત્માના સામર્થ્યને રોકનાર, આત્માના ગુણોને રોકનાર, આવૃત કરે આત્માની શક્તિને, એને એના પૂર્ણ સુખનો અનુભવ ન થવા દે, પૂર્ણ શાંતિનો અનુભવ ન થવા દે, એને એની સમાધિનું સુખ ન મળે, આ બધામાં અંતરાય કરનાર જે કર્મ છે એ કર્મનું દુઃખ એને જણાતું. એટલે દુઃખના પ્રકાર આપણા અનંત પ્રકારના છે. જેને પૂછો એને જુદું જુદું છે, સૌનું દુઃખ જુદું જુદું છે. એટલે કરોડપતિને પણ દુઃખ અને ભિખારીને પણ દુઃખ, દુઃખમાં બધાય સરખા. સમાજવાદ એટલે મોક્ષ એટલે કર્મરહિત અવસ્થા. તો સુખ જ છે, કોઈ પણ પ્રકારનું દુઃખ નથી. આવ્યા બાદ છે તારા સુખને કોઈ બાધા પહોંચાડનાર કોઈ પરિબળ નથી, એ કહ્યું છે. એટલે આ કહે છે કે શાસ્ત્રમાં કહ્યું છે કે જો સંપૂર્ણપણે એ બીજ બળી જાય કર્મનું, એ અવસ્થાને વિતરાગ દશા કહે છે. કર્મનું બીજ સંપૂર્ણપણે બળી જાય, ક્યારે બળે? વિતરાગતા ક્યારે થાય? રાગ દ્વેષ જાય ત્યારે. કૃપાળુ દેવે કહ્યું જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. એ અત્યારે પણ એ છે, આગળ પણ એ જ કહેવાનું છે. સાદામાં સાદી વાત, એની અંદર કોઈ આટલી બધી ક્લિષ્ટતા પણ ન આવે, કેમ કે રાગ દ્વેષ રહિત અવસ્થા એ વિતરાગતાની છે, અને વિતરાગતામાં કર્મનું બીજ બળી જાય છે. કર્મનું બીજ એ સંસારનું બીજ છે, કર્મ એ સંસારનું બીજ છે, તો સંસાર આખો બળી જાય છે. એટલે એ અવસ્થાને વિતરાગ દશા કહે છે, અને એ વિતરાગ અવસ્થા આત્મામાં બને છે, શરીરમાં બનતી નથી. એ વિતરાગ અવસ્થાની જ્યારે જ્યારે વાત કરે છે ત્યારે આત્માને આશ્રિત વાત થાય છે, શરીરને આશ્રિત વાત થતી નથી. કેમ કે શરીરમાં વિતરાગ અવસ્થા થાય, રાગ ને દ્વેષ કોણ કરે છે? આત્મા કરે છે, એ શરીરનો ધર્મ નથી. રાગ દ્વેષ કરવા એ શરીરનો ધર્મ નથી. બેસે બરોબર બધું, એક એક વાત પાછી બેસાડવી જોઈએ કે આત્માના અભાવમાં શરીર રાગ દ્વેષ કરી શકે ખરું? ગાઢ નિંદ્રામાં છે, ચેતના એની સુસુપ્ત છે, તો શરીર રાગ દ્વેષ ન કરી શકે. આત્મામાં બનતી ઘટના છે એટલે જો સંસાર ઉભો કરવો હોય તો રાગ દ્વેષ કરવા પડે, અને સંસાર ટાળવો હોય તો રાગ દ્વેષ ટાળવા પડે. આ બધા આપણને સમજાવે છે અસાધારણ અવસ્થા કરવા માટે કહી છે. પણ એક કહે છે કે વિતરાગતા એ શરીરની દશા નથી, પણ માનવ શરીર વિના વિતરાગતા આત્મા કરી શકે નહીં. જુઓ કેટલી ખૂબી છે, શરીર કંઈ કરતું નથી, મીડિયમ છે, સાધન છે, માધ્યમ છે, પરંતુ એ પાછું કયું શરીર? એટલે શરીરને ન કર્મ કહ્યું, કર્મનું કારણ, કર્મનું કારણ શરીર છે. શરીરની ઉત્પત્તિ કર્મથી છે, અને કર્મનો નાશ કરવો હોય તો જો કર્મશીલકમાં ન હોય તો શરીર દેહ ધારણ કરવો પડે. દેહ ક્યારે ધારણ કરવો પડે? કર્મ હોય તો જ. એને પૂરા કર્મો ખપાવ્યા ન હોય, એક પણ કર્મ બાકી હોય તો દેહ ધારણ કરવો શું કામ? કર્મનો ભોગવટો પણ શરીરથી, અને કર્મનો નાશ પણ. તો આ કર્મનો નાશ કરવા માટે પણ શરીરની આવશ્યકતા છે. આવા શરીરની અંદર એ કેમ છે એને તત્વાર્થ અધિગમ સૂત્રનો અહીંયા ઉલ્લેખ કર્યો છે મુનિશ્રીએ. કે તત્વાર્થ અધિગમ સૂત્રની અંદર ઉમા સ્વાતિ મહારાજે કહ્યું છે કે આ જે ઘટના છે રત્નત્રય, મોક્ષનો માર્ગ છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. આ સીમા પ્રગટે, આ રત્નત્રય, આ માનવ દેહમાં પ્રગટે. માનવ દેહ સિવાય અન્ય કોઈ પણ દેહની અંદર આ રત્નત્રયનું પ્રગટવું શક્ય નથી. સમ્યક દર્શનની પ્રાપ્તિ, સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ અને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ એ એક ને એક માત્ર ને માત્ર ઓનલી એન્ડ ઓનલી માનવ દેહની અંદર જ સંભવિત છે. અને રત્નત્રય એ મોક્ષનું અનન્ય કારણ છે, અસાધારણ કારણ છે. તો અહીંયા શરીર અને કર્મ તે બંનેની ઘટના, તે જગત, તે સંસાર એ આ જન્મ અને દુઃખનું નિમિત્ત. પણ ત્રણ રત્ન જો પ્રાપ્ત કરો તો નથી રહેતું શરીર, નથી રહેતા કર્મ, અને નથી રહેતું દુઃખ. દુઃખનો નાશ કરવો હોય સર્વથા તો કર્મનો નાશ થવો જરૂરી છે. અને આ કર્મનો નાશ થાય એટલે શરીર રહેતું નથી, કેમ કે દુઃખને ભોગવવા પણ શરીર જોઈએ. શરીરના અભાવમાં દુઃખ સેવી કેવી રીતે આત્મા ભોગવે? કૃપાળુ દેવે એટલા માટે ન્યાય આપ્યો, આ સિદ્ધાંત જે છે ત્રણ કાળમાં બદલાય નહીં. એણે કહ્યું કે અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રહે. હવે અવશેષ બાકી રહી ગયો, તેથી દેહ એક જ ધારી નહીં. શું કામ દેહ ધારણ કરશો સાહેબ તમે? આ અવશ્ય અવશેષ રહી ગયો, બધા કર્મનો નાશ કરવાનો હતો, પરંતુ પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો એટલે આયુ કર્મ તૂટી ગયું, છૂટી ગયું, તૂટી ગયું, પૂરું થયું. આયુકર્મ ગયું એટલે શરીર ટકે નહીં, ગમે તેવું શરીર હોય, સ્વસ્થ હોય, નિરોગી હોય, મજબૂત હોય, પણ આયુ નથી તો શરીર ટકે નહીં. શરીરને ટકાવનાર આયુ છે, આપણે સમજીએ છીએ કે દવા છે. એટલે આપણી તો વાત જ ન કરવી. શાસ્ત્રની જ્યારે વાત ચાલે, પરમાર્થની વાત ચાલે, ત્યારે આપણી વાતને લઈને જગતની એનાની મળતી પાણ નહીં આવે. એટલે એ બધી મિથ્યા વાતની અંદર તો આપણે ચાલતા જોઈએ. અહીંયા સ્પષ્ટ કહે છે કે આયુ કર્મના દળિયા ખૂટી ગયા એટલે શરીર ટકી શકે નહીં. આપણા મગજમાં એ વાત કોઈ કાઢે બેસે જ નહીં. આપણે કંઈક કોકને કંઈક ફલાણા ભાઈ ગુજરી ગયા, શું થયું, કંઈક થવું જોઈએ. એટલે કારણ પાછું આપણે રોગનું જ ગોતવાનું હોય, રોગનું. અને કંઈ ન મળે તો ડૉક્ટરે દઈ દીધું ઝાડફેલ. આ ડૉક્ટરો બધા નિષ્ણાત છે, ચાલાક, કેમ કે એની અંદર કોઈ તમને ખુલાસો આપવાની જરૂર અને એણે પોતાએ કંઈ કહેવાની જરૂર નહીં કે એને શું, તમે તો રોજ તપાસતા હતા, તમારે તો દવા લેતા હતા, એનો રોગની અંદર તો તમે આમ કહેતા હતા, હજારો રૂપિયા પડાવી લીધા છે. પણ એ સરસ કે બહુ સરસ, બધું સરસ હતું, એનું બધું નોર્મલ હતું, બધું નોર્મલ હતું, મરી ગયો. એ બધું પછી ના આવે, એ રોગ માટે આવે. મરવા માટે શું આવે? આઠપેન. આયુષ્ય કર્મ પૂરું થયું એ કહી શકે એમ નથી, કેમ કે એ કઈ એનો વિષય નથી. અને આપણને પણ એનું આયુ પૂરું થયું એ વાત હજી બેસતી. આપણને એમ થાય કે કંઈક હોવું જ જોઈએ, રોગ હોય તો જ મરે, નહીં તો ન મરે. દવા હોય તો દવા લાગુ ન પડે, આપણે એમ કહીએ. કેમ મર્યો? દવા લાગુ ન પડે. તો દવા લાગુ પડે તો જીવી જાત એમ? દવા લાગુ પડે તો જીવી જાત નહીં ને સા સાહેબ? અહીંયા બહુ સરસ મજાની, એટલે શું બટવ્યા. હા, ડોક્ટર નંબર. અહીંયા દેહ ધારણ કરવો પડે છે. એક પણ કર્મ ભોગવવાનું બાકી હોય તો એક કર્મ દેહ સિવાય ભોગવી શકાય નહીં. એટલે દેહ ભોગવવા માટે થઈને, અરે કર્મ ભોગવવા માટે થઈને દેહ ધારણ કરવો પડે છે. એટલે શરીર એ કર્મ નથી પણ કારણ છે, નો કર્મ છે. કર્મ બાકી હશે તો ભોગવવા માટે એ છે, અને કર્મને ખતમ કરવા હશે સર્વથા, અનંત જીવન અનંત કાળથી છે, અનંત યુગથી છે, એ હિસાબને પૂરો કરવો હશે તો શરીર વિના કર્મનો હિસાબ પૂરો નહીં થાય. મનુષ્ય ભવમાં જ કપાવે છે, કારણ કે રત્નત્રયની પ્રાપ્તિ અને એની ઉપાસના મનુષ્ય દેહ સિવાય થઈ શકતી નથી. સમ્યક દર્શનની પ્રાપ્તિ અન્ય ગતિમાં થઈ શકે છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ અન્ય ગતિમાં થઈ શકે છે, પણ ચારિત્રની ન થાય. ચારિત્રની પ્રાપ્તિ અન્ય ગતિમાં ન થાય. મનુષ્ય દેહ સિવાય એ સંયમયુક્ત ચારિત્ર, ઈચ્છા પ્રમાણેનો સંયમ કરી અને એ સંવર કરે અને નવા કર્મો ન બાંધવા દે, આ જે અવસ્થા છે, અદ્ભુત અવસ્થા છે, એ મનુષ્ય દેહ સિવાય કોઈ દેહમાં આ પ્રક્રિયા સંભવિત નથી. વિચારજો, ખૂબ વિચારવું, કેટલું મહત્વ છે કે આ દેહનું મહત્વ કર્મને રોકવામાં છે, બાંધવામાં નથી. તો વિચાર કરો કે આપણે કર્મનો બાંધીએ છીએ કે રોકીએ છીએ. આ દેહ થકી નવા કર્મો બંધાય છે કે આપણે રોકીએ છીએ કર્મના? કર્મના પ્રવાહને રોકવા માટેનું પણ એક જબરજસ્ત સાધન હોય તો માનવ દેહ છે. અને આ દેહ સિવાય આવું સાધન જીવને અનંત આ પરિભ્રમણના પ્રવાહમાં મળવું મુશ્કેલ છે, મળશે જ નહીં. દેવો પણ એને ઝંખે છે, સમકીતી છે દેવો. નારકીના જીવો પણ સમકીતી છે, તિર્યંચમાં પણ સમકીતી હોય છે, પણ બધાની ઝંખના એક જ હોય છે કે હવે દેહ પૂરો થાય, આયુષ્ય પૂરું થાય અને મનુષ્ય દેહ લઈએ તો આ ચારિત્રો અમે પાલન કરી શકીએ અને એનાથી આ કર્મનો હિસાબ પૂરો કરી શકીએ. શરીર એ માધ્યમ છે, નો કર્મ છે. કર્મ ભોગવવા માટે પણ શરીર છે અને કર્મનો સર્વથા નાશ કરવા માટે પણ શરીર છે. પણ કર્મ ભોગવવા માટે અન્ય શરીરો ચાલે, તિર્યંચનું શરીર, દેવનું શરીર, નારકીનું શરીર, એ બધા કર્મ ભોગવવા માટે જુદા જુદા શરીરો ધારણ કરવા પડે. નારકીના દુઃખો ભોગવવા માટે મનુષ્ય શરીર કામ કરી શકે નહીં, તિર્યંચના દુઃખો ભોગવવા માટે મનુષ્યનું શરીર કામ કરી શકે નહીં. વ્યવસ્થા તો જુઓ કે દુઃખ ભોગવવા માટે 84 લાખ યોનિની વ્યવસ્થા છે, 4 ગતિની વ્યવસ્થા છે, 24 દંડકની વ્યવસ્થા છે કે આ દુઃખ તો તને આ દેહમાં ભોગવી શકાશે, બાકી નહીં ભોગવી શકાય. આ દુઃખ તો તને આ દેહમાં જ ભોગવી શકાય, બીજામાં ન ભોગવી શકાય. નારકીના એટલા અગ્નિના દુઃખો, એટલા ઉપસર્ગના દુઃખો, કરવતે શરીર કપાતું જાય એ તારું કામ નથી. આ કાશીએ જેને કરવિત મેળાવવા જેવી વાત નથી, એ તો બધી શાસ્ત્રની ઘટનાઓ છે. કોઈએ કરવત મેળાવી નથી અને મેળાવનાર કોઈ બચ્યો નથી. પરંતુ નારકીની અંદરના દુઃખો જ્ઞાનીઓએ ગાયા છે અને જ્ઞાનીઓએ કહ્યા છે કે અમે હવે કહી શકતા પણ નથી. જ્ઞાનીઓએ બે પ્રકારનું કહ્યું છે કે અમે નરકના દુઃખો પણ નથી વર્ણવી શકતા અને અમે સ્વર્ગના સુખો પણ વર્ણવી ન શકતા. અનુત્તર વિમાનમાં જેનું દેવગતિ ઉત્પન્ન થઈ છે, 33 સાગરોપમનું આયુષ્ય છે, એ દેવ ત્યાં સુખી નથી. કારણ કે સુખ અનંતુ છે પણ કર્મ ખપી શકે એવી કોઈ વ્યવસ્થા નથી. એ દેવ પણ ઝંખતો હોય કેવા કેદી કાળ પૂરો થાય અને સુખનો કાળ જેટલો તેટલો નથી. 33 સાગરોપમ છે સુખનો કાળ. સર્વાર્થ સિદ્ધિ વિમાનમાં ઉત્પન્ન થયો છે એવા કેટલા ચરિત્ર છે કે જે દેવગતિમાં ઉત્પન્ન થયા છે પણ મુક્તિ દૂર રહી ગઈ છે. હવે આવી મુક્તિ દૂર રહી ગઈ છે, કેટલી દૂર, કેટલું આયુષ્ય, સાગરોપમનું આયુષ્ય એટલે કેટલું આયુષ્ય. ત્યાં સુધી એ છે તો સંસારમાં ને, ચાર ગતિમાં છે, સિદ્ધ શિલા ઉપર નથી. સિદ્ધ શિલાને એને 12 યોજનનું છેટ્યું છે. કૃપાળુ દેવે કબીરજીના ઉદાહરણથી 12 યોજન છેટ્યું છે, એની ધજા દેખાય જવાય નહીં. કીધી 33 સાગરોપમ પૂરા થાય પછી મનુષ્ય ક્ષેત્રમાં, કર્મક્ષેત્રમાં જન્મ લે અને એ આયુષ્યની અંદર આ ચારિત્ર દ્વારા કર્મ ખપાવે ત્યારે એની મુક્તિ થાય. બહુ લાંબુ છે, આપણે કદાચ એ બધું વિચારીએ નહીં, પણ વિચારવાનું એટલું જ છે કે મનુષ્ય જન્મની દુર્લભતાનો કોઈ દી ગંભીરતા આપણને આવી કરી કે આ જન્મ કર્મ ખપાવવા માટેનો છે. ભલે અનંત પરિભ્રમણ કરીશું પણ નવા કર્મો ન બંધાય એવી સ્થિતિ ક્યારે થશે? તો કે મનુષ્ય જન્મમાં. નવા કર્મો નહીં બાંધ, નવા કર્મો જે નથી બાંધતો એના જૂનાની સ્થિતિ નક્કી જ છે અને એ સ્થિતિ પૂરી થાય એટલે કર્મ પણ ચાલ્યું જાય છે, રોકાતું નથી. કોઈ કર્મ નિત્ય નથી, કોઈ કર્મ શાશ્વત નથી, કર્મ જડ છે. કર્મ બંધાય ત્યારે એની સ્થિતિ નક્કી થઈ જાય છે. એટલે કર્મ પોતાની રીતે લાંબુ થઈ શકે નહીં, કર્મને કોઈ અન્ય લંબાવી શકે નહીં. કે ભાઈ મને બહુ સુખનું કર્મ છે અને મને ગમે છે, ન ચાલે. તો આવી સ્થિતિની વાત કરી છે. મનુષ્ય દેહની વિશેષતા કેવી છે, એટલે ઉમા સ્વાતી મહારાજે આ તત્વાધિગમ સૂત્રમાં કહ્યું કે રત્નત્રય એ મોક્ષનું અસાધારણ કારણ છે, અને રત્નત્રયના ત્રણ ભાગ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. એમાં સમ્યક ચારિત્ર જે છે એ પૂર્ણપણે માત્ર ને માત્ર મનુષ્ય દેહની અંદર જ પાડી શકાય છે, કે જેથી સર્વકર્મનો સર્વથા ક્ષય થાય છે, નિકાલ થાય છે. અને એ જે પાડી શકાય છે એવું મનુષ્ય જન્મ, એની અંદર જ મોક્ષ થઈ શકે છે. માટે કહ્યું કે માનવ દેહ સિવાય મોક્ષ નથી. આ જૈન ધર્મનું સૂત્ર. હવે ઇતરની અંદર આ કોઈ વૈજ્ઞાનિક ચિંતન નથી, કે કોઈ કારણ કાર્યના નિયમો પણ નથી. ત્યાં એમ કહે કે મગરમચ્છના જડબામાં હાથીનો પગ આવી ગયો અને એને નારાયણનું નામ લીધું, તેનો મોક્ષ થઈ ગયો. ગજેન્દ્ર મોક્ષ. એટલે આ વાત તો ઘણાના મોક્ષ થઈ ગયા છે. વાત ક્યાંય બેસતી આ ચારિત્ર છે એની અંદર એ જ થયું, નવા બાંધતો નથી. તો નવા ક્યારે ન બાંધે, એ અકર્તા ભાવ છે ત્યારે, સાક્ષી ભાવ છે, અકર્તા ભાવ છે ત્યારે નવા બાંધતો નથી. એ ખૂબી છે. કેમ કહ્યું કૃપાળુ દેવે મોક્ષ માળામાં કે માનવ દેહ સિવાય મોક્ષ નથી? સદ વિવેકનો ઉદય છે. એ વિવેક શેનો? કર્મનીય નાશ શેનાથી થાય? સંસારનું બીજ શું? તો કે કર્મ. કર્મનો ખતમ ક્યારે થઈ શકે? તો કે માનવ દેહમાં થઈ શકે. ચારિત્ર મોહનો ક્ષય કરો એ માનવ દેહમાં થઈ શકે. માટે માનવ દેહમાં જ મોક્ષ છે. એટલે વાત આવે છે કે મોક્ષનું અસાધારણ કારણ શું, કે જે જોઈએ જેના વિના ચાલે નહીં, નહીં તો મોક્ષ થાય નહીં. એ વાત આવી છે કે વિતરાગતા. શબ્દ ટૂંકો જો કહીએ તો વિતરાગતા. એટલે આપણો દેવ કોણ? વિતરાગ. નામથી ઘણા, નામથી દેવ ઘણા, પણ પદથી એક જ વિતરાગતા. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ. આ જે વિતરાગ છે એ જ અરિહંત છે, વિતરાગ છે એ જ સિદ્ધ છે. વિતરાગ થયા વિના એ કેવડી ન થઈ શકે. વિતરાગ થયા વિના એ સર્વજ્ઞ ન બની શકે. વિતરાગ થયા વિના એ જિનપદ પામી ન શકે. ન્યાય તો જુઓ કે મારે વિતરાગ નથી થવું અને બાકીનું બધું કરી લઉં, તો અન્ય ધર્મમાં રાગ દ્વેષ રાખી અને દેવ થઈ શકે? રાગ દ્વેષ રાખીને દેવ થઈ શકે? મને મળે એનું કલ્યાણ કરું, મને ભજે નહીં તો એનું નખો જ કાઢી નાખું. એ બીજા દેવની અંદર એક કલ્પના આવે. કોઈ એમ કહે કે મહાવીરને માન તો તને તું સુખી થઈશ, અને મહાવીરને નહીં માન તો મહાવીર તને દુઃખી, દુઃખ તારો સંસાર ભ્રષ્ટ કરશે. તું કે મહાવીર કોઈ દી એ કરે? હું માનું ન માનું, દેરાસર જાઉં ન જાઉં, પ્રતિમાના દર્શન કરું ન કરું, એ મારી ઈચ્છાની વાત છે. પણ જૈન તીર્થંકર મારું અકલ્યાણ આ તો બધાને ખબર છે. પણ કે જો અહીંયા હનુમાન હાચા બેઠા છો ગદા લઈને, જો એની અમાન્ય આમાન્ય નહીં રાખતું અને ગયો ને દીવા કર્યા વિના જઈશ તો કંઈક થશે. જો આવી માન્યતા દ્રઢ થઈ હોય તો સ્કૂટર ઉપર હાઈલો જતો હોય ગમે તેવું કામ હોય તો ઊભો રહેશે, બ્રેક મારી અને દીવો કરીને પછી જશે. બધી જગ્યાએ જોજો નાળિયેર વધારો, નાળિયેર વધારશે, દીવો કર, દીવો કર, અગરબત્તી કરવાનું, અગરબત્તી કરશે, શું કામ? એક શ્રદ્ધા છે કે આને જો હું નહીં માનીશ તો મારું અહીં થશે. એવું ક્યાંય તને જૈન તીર્થંકર બાબતમાં છે કે તું પાલિતાણા ગયો અને ઉપર દાદાના દરબારના દર્શન ન કર તો તારું અકલ્યાણ થાય એવું કરું? અરે કે દાદાના દરબારમાં નથી ગયો પણ વિચાર કર્યો ત્યાં તારું કલ્યાણ થઈ ગયું. તું એનું ધ્યાન કર ત્યાં તારું કલ્યાણ થાય. કેવી વ્યવસ્થા, કેવું દેવો, અસાધારણ કારણ સમજ્યું છે. વિતરાગતા, જેનામાં રાગ નથી, દ્વેષ નથી, જેને કોઈ જગતના પ્રત્યેનો રાગ નથી, દ્વેષ નથી, એ કોઈના સુખ દુઃખનું કારણ બની શકે નહીં, કોઈના સુખ દુઃખનું નિમિત્ત પણ બની શકે નહીં, એનાથી કોઈને કોઈ ચિંતા ન હોય. આવા વિતરાગ દેવ, એની આરાધના, એ પાછું આપણા મુક્તિ માટે અસાધારણ કારણ છે. કે વિતરાગ થવા વિતરાગ ભજો, આનંદ ગંજીએ એનો સીધો એક કડી આપી દીધી. શું આપી? જીન થઈ જે જીનવર આરાધે તે સહી જીનવર હોવે રે. તું જીન થઈને જીનની આરાધના કર તો તું પણ જીનવર થઈશ. જીન પરમાત્મા સંભાવ કરી અને જીનેશ્વરની આરાધના કર. ભક્તિનો ક્રમ પણ એ કે અરિહંતને ભજવા છે તો અરિહંત થવું છે અને વિતરાગને ભજવા છે તો વિતરાગ થવું છે. આવી પ્રકારના અનન્ય કારણનો એક માર્ગ, એનું અનન્ય કારણ અને એનું અનન્ય તર્ક, ધર્મનું આ રહસ્ય આપણે સમજવા જેવું છે. એટલે એકવાર શ્રદ્ધામાં આવી જાય, જેમ મિથ્યા શ્રદ્ધાઓ અનેક આવી ગઈ છે, મિથ્યા માન્યતાઓ અનેક આવી ગઈ છે, કોઈને ઉપદેશ દેવાની જરૂર પડી નથી. આપણનેમાં કોઈનો ઉપદેશ નહીં, પણ ક્યાંક જોતા જોતા જ્યાં જ્યાં જોયું અને એમ થયું અહીંયા આ ચમત્કાર છે, અહીંયા આ ચમત્કાર છે, તો બધે શરૂ કર્યું. ક્યાંક હોપારી મૂકીને, ક્યાંક પૈસો મૂક્યો, ક્યાંક ચોખા મૂક્યા, એમાં કોઈને કાંઈ કહેવું પડતું નથી. અહીંયા નાગ દેવતા છે, અહીંયા ફલાણો છે, અને આમ છે ને તેમ છે, એ બધું છે. અહીંયા વિતરાગ છે, તારું અકલ્યાણ નહીં કરે અને તારું એમને એમ કલ્યાણ કરશે તો વાત ગળે ઉતરતી, તું મુક્ત થઈશ તો પણ વાત ગળે ઉતરતી નથી. આ પરમાર્થ માર્ગની દુર્લભતા છે. કારણ કે અનન્ય કારણ, અસાધારણ કારણ હજી એને સમજાતું નથી. વિશેષ અવસરે